भारो अविवेक अविवेकिन शास्त्रम भारो ज्ञानम च रागिणः अशांतस्य मनो भारो भारो आत्मविदो वपुः। विषयोमां जेने आसक्ति छे तेने ज्ञान भाररूप बने छे, अविवेकीने शास्त्र भाररूप बने छे, अशांत मानवने मन भाररूप बने छे, आत्माने जे जाणतो नथी तेने आ शरीर પણ ભારરૂપ બને છે। એમ તો પશુ પક્ષીઓ પણ જીવે છે, પણ જેણે પોતાના મનને માર્યું છે તેનું જ જીવન એ જીવન છે। મનુષ્ય દેહ પામીને જે સાધન કરે છે, જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવાનો જે પુરુષાર્થ કરે છે તેનું જ જીવન સફર છે। કાળ તો માનવીની પાછળ પડ્યો જ છે, ભોગથી અનેક રોગ થાય છે, ભયંકર રોગો માનવના શરીરને નિરંતર ચૂસ્યા કરે છે। બિલાડી જેમ ઉંદરને ગરી જવા ટાંપ્યા કરે છે, તેમ કાર માનવનો કોર્યો કરી જવા ટાંપ્યા કરે છે। કાર દુઃખ આપે છે, કાર યુવાનીને ગરી જઈ વૃદ્ધાવસ્થા આપે છે, કાર અંતે મૃત્યુ આપે છે। દુઃખપૂર્ણ અસ્થિર ક્ષણભંગુર મૃત્યુને પાત્ર એવું આયુષ્ય અત્યંત તુચ્છ છે, તેના જેવું તુચ્છ જગતમાં બીજું કાંઈ નથી। અનેક જન્મથી કાર જીવને મારતો આવ્યો છે, કાર પકડશે ત્યારે તેની પકડમાંથી કોઈ છોડાવી શકશે નહીં। પત્ની પુત્ર સગા સંબંધીઓ આ કોઈ કારની પકડમાંથી માનવને બચાવી શકતા નથી। કારની પકડમાંથી તે જ છૂટે છે જેને બ્રહ્મ જ્ઞાન થાય છે, જેને પરમાત્માના દર્શન થાય છે। રામજી પોતાની ઉદાસીનતાની વાત દશરથ મહારાજને કરતા કહેવા લાગ્યા, પિતાજી આ માનવ દેહમાં શું છે? માંસ સ્નાયુ તથા હાડકાથી ભરેલા ઘણા છિદ્રોવાળા આ શરીરરૂપી ઢોલમાં માનવ બિલાડીની પેઠે બેસી રહ્યો છે। આ દેહમાં ભીંજાયેલા આંતરડા છે, એમાં અસંખ્ય નાડીઓની ભૂલભુલામણી છે। માનવ દેહ અનેક વિકારોથી ભરપૂર છે, દુર્ગંધયુક્ત છે અને અંતે તે મૃત્યુના મોંમાં જાય છે। આ દેહ એક મરપિંડ જ છે, આ સારો નાસ્તિય પદાર્થો ભુવન ત્રયે આ દેહથી વધારે સારહીન અને નકામો પદાર્થ આ ત્રણ લોકમાં બીજો એકેય નથી। રામજી કહે છે આ દેહ દુઃખરૂપ છે, કેવળ દુઃખ માટે જ છે, અનેક વાસના વિકારરૂપી ઝેરી સર્પો એમાં વાસ કરે છે। મન ઇન્દ્રિયો વિષયોમાં આસક્ત છે, અનેક પ્રકારના ચિંતા અને રોગોના ધામરૂપ છે, બહાર અને અંદર લોહી તથા માંસથી જ ભરેલી તેમજ અવશ્ય નાશ પામવાના સ્વભાવવાળી આ કાયામાં રમણીયતાવારી સી છે। પારી પોષીને મોટું કરેલું, જતન કરીને જાળવેલું આ શરીર મરણ પછી જીવની સાથે જતું નથી। આવા કૃતજ્ઞ શરીર ઉપર આસ્થા સી રીતે રાખી શકાય? વારંવાર સુખ દુઃખનો અનુભવ કરવા છતાં દેહમાં જ્ઞાન આવતું નથી। આ દેહ અજ્ઞાનથી જ ભરેલો છે, વૈભવો ઐશ્વર્ય સત્તા કે લક્ષ્મી તેને અવિનાશી બનાવી શકતા નથી। સંપત્તિ રાજવૈભવ સુંદર શરીર ઇત્યાદિનું શું પ્રયોજન છે, શો લાભ છે? ગણતરીના સમયમાં જ કાર એ સર્વનો વિનાશ કરે છે। કોઈ ભોગી હોય કે કોઈ દરિદ્રી હોય, બે બંનેના સરખા છે, બંને ગરડા થાય છે, બંને મરી જાય છે, આમ આ દેહ ગુણ અવગુણના જ્ઞાન વગરનો છે, આ શરીર બારવાના કામને જ લાયક છે, લાકડાથી કાંઈ વધારે નથી, આવા અનેક લાકડા સંસાર સમુદ્રમાં તણાયા કરે છે, તેમ કેટલાક લાકડા મનુષ્યના નામે ઓળખાય છે। એક ભક્તે શંકર દાદાને પૂછ્યું, મહારાજ તમે શરીર પર ભસ્મ શા માટે ધારણ કરો છો? શિવજીએ કહ્યું, આ શરીર એ ભસ્મ છે, એ ભસ્મ બનવાનું છે, ભસ્મ ધારણ કરીને શિવજી જગતને બોધ આપે છે। તમે શરીરને બહુ લાડ લડાવો છો, શરીરનું સુખ એ તમારું સુખ છે એમ માનો છો, પણ શરીર તો ચપટી રાખ છે, આ શરીર એક દિવસ સ્મશાનમાં જવાનું છે તે યાદ રાખો। પણ માનવને શાન આવતી નથી, એ શરીરને બહુ લાડ કરે છે, ભોગો ભોગવ્યા કરે છે, વિષય ભોગો કાદવથી ભરેલા ખાબોચિયા જેવા છે, જેમાં આ માનવ દેહ ડૂબ્યા કરે છે। ટૂંક સમયમાં તે ગરડો થઈ જાય છે અને દુર્દશા ભોગવીને મરણને શરણ થાય છે, દૂર ભેગો થઈ જાય છે। કાયોયમ ચિરાપાયો બુદ્ધ બુદ્ધો અબુન અંબુ નિધાન વિવ વ્યર્થ કાર્ય પરાવર્તે ફરી ફૂરતી નિષ્ફલ મિથ્યા જ્ઞાન વિકારો અસ્મિન સ્વપ્ન સંભ્રમ પતમે કાયે સ્ફુટત પ્રાપ પાયે બ્રણમાસ્થા નમે દ્વિજઃ। રામજી કહે છે, પરપોટા જેમ સમુદ્રમાં ઉદ્ભવીને જોત જોતામાં નાશ પામે છે, તેમ આ કાયા પણ ઉત્પન્ન થઈને પલક વારમાં નાશ પામે છે। જીવંત હોય છે ત્યાં સુધી સંસાર વ્યવહારના મિથ્યા કાર્યોમાં તે વ્યર્થ અટવાયા કરે છે। અજ્ઞાન અને ભ્રાંતિરૂપા શરીરમાં બુદ્ધિમાન પુરુષો આસ્થા રાખતા નથી। આ શરીર વાસનારૂપ છે, વાસનાના આધારે જ તે રહ્યું છે। સ્ત્રી પુત્ર ભાઈ મિત્ર સૌ વાસનારૂપ છે, સૌની વાસનાના બરે ટકેલા છે। સત્ય તો એ છે કે ન કોઈ સ્ત્રી છે, ન કોઈ પુત્ર છે, ન કોઈ ભાઈ છે કે ન કોઈ મિત્ર છે। વાસનાનું બીજ ભરતું નથી, વાસના બીજ રૂપે બુદ્ધિમાં રહી જાય છે। સાધારણ જ્ઞાન ભક્તિથી આ બીજ ભરતું નથી, બીજા જન્મમાં ફરીથી એ તોફાન કરે છે। વાસનાનો ક્ષય બ્રહ્મ જ્ઞાન વડે થાય છે। હું દેહ નથી, હું દેહનો નથી, દેહ મારો નથી, એવી જેને સમજણ થઈ છે તે મહાપુરુષો શાંતિ પામે છે। એવા મહાપુરુષો જ ઉત્તમ પુરુષો છે। દેહની પ્રત્યેક અવસ્થા દુઃખમય છે, બાલ્ય અવસ્થામાં દુઃખ છે, બાળક અશક્તિ અને મૂંગાપણાને કારણે લાચાર છે, દીન છે, રોષ અને રુદનથી બહુ ત્રાસ પામ્યા કરે છે। તૃષ્ણા લાલચ ઇત્યાદિ બાળકને બહુ સતાવે છે, અનેક પ્રકારના ચિંતાઓ અને ભય બાળ હૃદયને પીડે છે, બાળકમાં ઘોર અજ્ઞાન છે। બાલ્ય અવસ્થામાં વિવેક ન હોવાથી જીવને બહુ કલેશ થાય છે, એનું મન અવ્યવસ્થિત છે, અનેક ગણો ચંચર છે, અનેક નિસ્વર મનોરથો એને બારે છે, દુઃખ દે છે, નિત્ય નવો મનગમતો પદાર્થ ન મળે તો તેને અસહાય થઈ પડે છે, બાલ્ય અવસ્થામાં શાંતિ ક્યાં છે? બાલ્ય અવસ્થા શિક્ષા ભોગવવા માટે જ છે, યુવાનીમાં કામ માનવની છાતી પર ચડી બેસે છે, અનેક પ્રકારના ભોગ ભોગવવાથી તથા ભોગના સંકલ્પ કરવાથી તેનું મન અતિશય બગડે છે, બુદ્ધિ પણ બગડે છે, અનેક પ્રકારના દોષો તથા વિકારોથી ચિત્ત ભરાઈ જાય છે, યુવાનીમાં મનુષ્ય ઇન્દ્રિયોને બહુ લાડ કરે છે, ઇન્દ્રિયોનો ગુલામ બને છે, અનેક પ્રકારના મોહમાં તે ફસાય છે, યૌવન અસત્ય છે છતાં સત્ય જેવું લાગે છે અને થોડા સમયમાં ઠગીને જતું રહે છે, યૌવન બહારથી સુખમય દેખાય છે પણ વાસ્તવિકતામાં તે દુઃખમય છે, તે ક્ષણિક પદાર્થોમાં ફસાયેલું રહે છે અને નિરંતર બળતરા કરાવે છે, અજ્ઞાનને કારણે યૌવનમાં અંધકાર છવાઈ જાય છે, માનવ ત્યારે આંધ્રો થઈ જાય છે, જવાની બાન બોલાવે છે, નરકમાં પ્રવેશ માટે જ જવાની આવે છે, ભગવાન સદાશિવ સર્વશક્તિમાન છે, મહાસમર્થ છે, છતાં આ અજ્ઞાનરૂપી અંધારાથી ડરે છે, તેથી જ્ઞાનરૂપ ચંદ્રને તેમણે ધારણ કર્યો છે, યૌવનમાં મોહ દુરાચાર કરાવે છે, ભ્રાંતિ ઉત્પન્ન કરે છે, બુદ્ધિને ભમાવે છે, સ્ત્રીને પુરુષનો અને પુરુષને સ્ત્રીનો વિયોગ અસહાય બને છે, વિરહમાં તે બહુ દુઃખી થાય છે, પવિત્ર બુદ્ધિ પણ યૌવનમાં અપવિત્ર થઈ જાય છે, અશુદ્ધ થઈ જાય છે, ચિત્તની વૃત્તિઓ ખૂબ પ્રબળ બને છે, તેમને ઓળંગી જવાનું મુશ્કેલ બને છે, યૌવન એ આદિ વ્યાધિનો મારો છે, યૌવન માનવીને અમર્યાદ બનાવે છે, ધર્મની મર્યાદાઓને તે ગણકારતો નથી, ઘણા પ્રયત્નોથી કેરવેલા સદગુણો ટરી જાય છે અને અનેક દોષ જાગૃત થાય છે, યૌવન મનોરથો વધારે છે, રાગદ્વેષ વધારે છે, સંતાપ વધારે છે, અશાંતિ વધારે છે, મનને પાગલ બનાવે છે, આવી યુવાનીથી જ જે રાજી થાય છે તે બુદ્ધિ વગરનો છે, પશુ જેવો છે, દેહના સુખમાં જે રચ્યો પચ્યો રહે તે પશુ કરતાં અરે કીડા કરતાં પણ હલકો છે, માનવ અજ્ઞાનથી અને અભિમાનથી યૌવનમાં આશક્ત થાય છે અને પછી પસ્તાય છે, કોઈ ભાગ્યશાળી જીવ જ યૌવનમાં વિનય રાખી શકે છે, સદગુણો કેળવી શકે છે, સત્સંગ કરી શકે છે અને પ્રભુની ભક્તિમાં ચિત્ત જોડી શકે છે, માનવ એમ જ સમજે છે કે સુંદર સ્ત્રી સુખ આપે છે, સુંદર પુરુષ સુખ આપે છે, પુરુષ સ્ત્રી શરીરમાં અને સ્ત્રી પુરુષ શરીરમાં લોભાય છે, અરે સ્ત્રી શરીરમાં શું સુહામણું છે, એ માંસ મજ્જાનું એક પુતળું છે, નસો અને હાડકાનું પિંજર છે, ઉપર ચામડી મઢી દીધી છે, ચામડી કાઢી નાખવામાં આવે તો શરીરને જોવાની પણ ઈચ્છા થતી નથી, તે બહાર કેસથી અને અંદર લોહીથી ભરેલું છે, મોહને લીધે તે રમણીય લાગે છે, ચામડી માંસ લોહી અને પાણીને જુદા પાડીને સ્ત્રીના નેત્રોને જુઓ તો એમાં રમણીય પદાર્થ કયો છે, રસ્તામાં હાડકાનો ટુકડો પડ્યો હોય તો બધા દૂરથી ચાલે છે, જ્યારે આ દેહ જે હાડકાથી જ બંધાયો છે તેને માનવ પ્રેમ કરે છે. માસા પાજચ્ચ લીકાય કાયાસ્તુ યંત્રો લોલે અંગ પંજરે સ્નાવ્ય સ્થિતા ગ્રંથિ શાલિન્યા સ્ત્રિયા કિમ્યુ શોભનમ ત્વંગ માસ રક્ત બાષ્પાંબુ પૃથક કૃત્વા વિલોચનમ સમાલોક્ય રમ્યમ ચેતકી મુદા પરિમૃહ્યસી પુષ્પ કેશ કેશ રગૌ રાગી નર મારણ તત્પરા દદાત્યુનમ તત્વૈવશ્યમ કાંતા વિશલતા યથા. સ્ત્રી દેહ વિકારોથી ભરેલો છે તે પુરુષની બુદ્ધિને અત્યંત મોહ ઉપજાવે છે, એને પરવશ કરે છે, સન્માર્ગેથી દૂર હર્ષેલે છે અને અંતે નરકમાં ધકેલી દે છે. કાંતા એ વિશલતા છે, વિષયની પોટલી છે, અનેક દુઃખોને જન્મ આપનારી છે. બીસ રસ ભરા કનક ઘટું જાય છે. સ્ત્રી પુરુષને બંધન આપનારી છે. કામદેવે પાત્રેલી એ જાર છે. કામદેવ સુંદર સ્ત્રીઓ દ્વારા કોમર મનને મથી નાખે છે. કામની પાછળ કાર હોય જ. સ્ત્રી શરીર પુરુષને રોગ ગળપણ અને મૃત્યુના મોહમાં ધકેલે છે. પુરુષના મરણનું કારણ સ્ત્રી છે. સ્ત્રી શક્તિનો વિનાશ કરે છે. પુરુષ કોઈ સ્ત્રીને સુખ આપી શકે નહીં. પુરુષ સ્ત્રીને જેટલું દુઃખ આપે છે તેટલું દુઃખ કોઈને નથી. પુરુષના સંબંધથી સ્ત્રીનું સ્વાસ્થ્ય બગડે છે, શરીર બગડે છે. સ્થૂર બુદ્ધિવાળા પુરુષો જે પ્રિયાઓને બહુ લાડ લડાવે છે તે જ પ્રિયાઓ અંગે અંગ વિખાઈ જઈને સ્મશાનમાં સૂવે છે. એમના સુંદર દેહને શિયાર કૂતરા ચૂંથે છે. એ શિયાર કૂતરાનું ભોજન બને છે. એમના રમણીય કેશ કલાપ સ્મશાનમાં વૃક્ષો ઉપર ભૂખરા ચમરના વારની જેમ લટક્યા કરે છે. ઊંટના અંગોના વનમાં જે સંસ્કાર થાય છે તે જ કામિનીના અંગોના પણ થાય છે. છતાં બુદ્ધિમાન પુરુષ એની પાછળ કેમ દોડે છે? ભોગ ભોગવવાની વાસનામાં એની બુદ્ધિ મલિન થઈ જાય છે. ભોગો માત્ર ઉપર ઉપરથી જ રરિયામણા લાગે છે. તે સુખનો ભાસ કરાવે છે પણ આપે છે દુઃખ જ. ભોગના ત્યાગથી જ શાંતિ મળે છે. સ્ત્રીયમ ત્યક્ત્વા જગત્યક્ત્વા સુખી ભવે. સ્ત્રીનો ત્યાગ કરવાથી જગતનો ત્યાગ થાય છે અને જગતનો ત્યાગ થવાથી સુખ સાંપડે છે. અને તેથી મને ભોગમાં આશક્તિ નથી, મારે તો પરમ આનંદની પ્રાપ્તિ કરવી છે. બાલ્ય અવસ્થાના રમત આદિના અભિલાષ પૂરા થાય તે પહેલાં યૌવન તેને ગરી જાય છે. યૌવનમાં ભોગવવાના અભિલાષ થાય છે પણ માનવ ભોગ ભોગવે ન ભોગવે ત્યાં તો વૃદ્ધા અવસ્થા તેના યૌવનને ગરી જાય છે. વૃદ્ધા અવસ્થામાં ક્યાં સુખ છે? વૃદ્ધા અવસ્થા બહુ ભૂંડી છે. તે દેહના અંગોને શિથિલ અને જર્જરિત કરે છે, રૂપને બગાડી નાખે છે અને અંતે તેનો નાશ કરે છે. વૃદ્ધા અવસ્થામાં અશક્તિ આવે છે, લાચારી આવે છે, શોક વ્યાપે છે, બુદ્ધિ ચાલી જાય છે, ચિંતા વધે છે, ભય વધે છે, તૃષ્ણા વધી જાય છે, ગળપણમાં મન અને જીભ યુવાન બને છે. મન યુવાનીમાં ભોગવેલા સુખનું વારંવાર ચિંતન કરે છે, લૂલી બહુ પજવે છે, ખાધેલું પચતું નથી છતાં ખાવાની વારંવાર ઈચ્છા થાય છે, કફ વધે છે, ઉધરસ ત્રાસ આપે છે, રોગો વધે છે. યમરાજાની છડી પોકારતા ધોરાવાર રોગો અને ઉદ્વેગોની સેના માનવને અતિશય ત્રાસ આપે છે. કાર છાતી ઉપર ચડી બેસે છે અને તેથી કેડ વાંકી વળી જાય છે, ખૂંદ નીકળે છે, ઇન્દ્રિયોની ક્રિયા રહિત બને છે, લોકો હાંસી ઉડાવે છે, કોઈ સેવા કરતો નથી, ઘરના અપમાન કરે છે, ધક્કે ચડાવે છે અને નકામા થઈ ગયેલા બરદિયાની જેમ તેને છોડી દે છે. છતાં માનવને જીવવાની ઈચ્છા રહ્યા કરે છે, આ કેવી કરુણતા છે. કાર કોઈને છોડતો નથી. કાર આ જગતમાં જન્મ પામેલી એક એક વસ્તુનો કોર્યો કરી જાય છે. કાર મહા સમર્થ છે, જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે, તે અનંત બ્રહ્માંડને પણ ગરી જાય છે. કાર ઇન્દ્રને ચાવી જાય છે, યમને સપાટામાં લે છે, ભુવનોને ભરખી જાય છે, પૃથ્વીનો પ્રલય કરે છે, તે સમુદ્રોને સૂકવી નાખે છે, તારાઓને વીખી પીખી નાખે છે, સૂર્ય ચંદ્રને શૂન્ય બનાવી દે છે, સિદ્ધ લોકોનો પણ નાશ કરે છે, તો પામર માનવનો સો હિસાબ. કારથી કોઈ બચી શકતું નથી. ભણેલા કે અભણ, રૂપારા કે કદરૂપા, ધનપતિ કે દરિદ્ર, રાય કે રંક, પથરા જેવા કઠણ કે વાઘ જેવા ક્રૂર, કોઈ કારની પકડમાંથી છટકી શકતા નથી. કાર જેનો નાશ ન કરે એવો આ જગતમાં એક પણ પદાર્થ નથી. કાર બહુ ક્રૂર છે, એ કોઈના પર પ્રેમ કરતો નથી. કારનો અસ્ત નથી, ઉદય નથી. જેમ બાળક બે દડા ઉછારી ઉછારીને પોતાના આંગણામાં રમે છે, તેમ કાર પણ પોતાની લીલાથી સૂર્ય તથા ચંદ્રને આકાશમાં ઉછારી ઉછારીને રમે છે. કાર બહુ પ્રબળ છે, તે પોતાનું પેટ ભરવામાં જ તત્પર છે. કાર સૌને વિપત્તિમાં નાખે છે. મૃત્યુ અત્યંત કઠિન છે, આયુષ્ય અત્યંત ટૂંકું છે, ક્ષણભંગુર છે. માનવ ઇન્દ્રિયોમાં ફસાયો છે, ઇન્દ્રિયો શત્રુનું કામ કરે છે, ઇન્દ્રિયો ભોગ માંગે છે, ભોગ રોગ લાવે છે, રોગ મૃત્યુ લાવે છે. ચિત્ત અહંકારમાં ફસાયું છે, અહંકાર સ્વરૂપને દૂષિત કરે છે, આત્મા સ્વરૂપને ભૂલે છે, મન સાથે તદ્રુપ થઈને પોતે જ પોતાને દુઃખી કરે છે. સત્ય ભૂલાય છે, અસત્ય અજ્ઞાન મોહ વધે છે, નિરંતર તુચ્છ વિષયોમાં પ્રીતિ રહે છે, પ્રીતિથી આસક્તિ થાય છે, આસક્તિ પાપ કરાવે છે, કુકર્મો કરતા કરતા આયુષ્ય ક્ષીણ થાય છે, મૃત્યુ પછી પાછો જન્મ થાય છે, ફરીથી એ જ ગટમાર શરૂ થાય છે, વિષયોથી તે મોહ પામ્યા કરે છે. આમ જગતમાં અનેક યોનિઓમાં ભટક્યા કરતા જીવોનું આયુષ્ય ભોગો ભોગવવામાં અને પાપ કરવામાં વિત્યા કરે છે, તો પછી સંસાર નામના આ પદાર્થમાં મારા જેવાઓને શો વિશ્વાસ રહે, જગતમાં શ્રેષ્ઠ ગણાતી માનવ યોનિમાં પણ જીવન કેવું છે? ભર્તૃહરિએ કહ્યું છે, આયુ વર્ષ શતમ નૃણામ પરિમિતમ રાત્રૌ તદીર્થમ ગતમ તસ્ય અર્ધસ્ય પરસ્ય ચાર્ધમ પરમ બાલત્વ વૃદ્ધત્વયોહો શેષ વ્યાધિ વિયોગ દુઃખ સહિતમ સેવાદિ ભી નિયતે જીવે વારી તિરંગ બુદ્ધ બુદ્ધસ્મે સૌખ્યમ કુતઃ પ્રાણીનામ. માનવનું જીવન અત્યારે તો પૂરા 100 વર્ષનું પણ નથી, આવા ટૂંકા જીવનનો અડધો ભાગ ઊંઘમાં વીતે છે. બાકી રહેલા અડધો ભાગ એટલે કે ચોથો ભાગ બાલ્યાવસ્થા છે અને વૃદ્ધાવસ્થામાં પસાર થાય છે. આ અવસ્થાઓમાં માનવને પરતંત્ર જીવન જીવવું પડે છે. નાનાની નાની આવશ્યકતાઓ માટે પણ બીજાઓ ઉપર આધાર રાખવો પડે છે. હવે જે ચોથા ભાગનું આયુષ્ય શેષ રહ્યું તે વિયોગના દુઃખમાં રોગમાં દુઃખમાં ચિંતાઓના સંતાપમાં વીતે છે. વળી આ સમયમાં તેને ઉદર નિર્વાહ માટે પરિશ્રમ કરવો પડે છે. માનવને સત્કર્મ કરવાનો કોઈ સમય રહેતો નથી. જીવન તો સમુદ્રમાં પાણીના પરપોટા જેવું છે, વીજળી જેવો ક્ષણિક છે, કારની સતત બીક છે. આવા જીવનમાં સુખ ક્યાંથી મળે? જીવનમાં સુખની આશા વ્યર્થ છે. રામજી દશરથ મહારાજને કહે છે, પિતાજી આ સંસારમાં સુખ ક્યાં છે? શાંતિ ક્યાં છે? આ જગતનું સ્વરૂપ ઉપરથી મનમોહક છે પણ પરિણામે અત્યંત અપ્રિય છે. માનવ ઇન્દ્રિયોનો ગુલામ બની જાય છે અને ઇન્દ્રિયો એને ખાડામાં નાખે છે. કોઈ પણ ક્રિયા કરો એના પરિણામમાં તો કલેશ જ રહેલો છે. જગતના સંબંધો માનવને મીઠા લાગે છે પણ અંતકાળે તે કામમાં આવતા નથી. ઇતો અન્યત રચો પગાતા મુદેવ સમાન સંકેત નિબદ્ધ અદભાવા યાત્રા સમા સંગમ સમા નરાણામ કલત્ર મિત્ર વ્યવહારણ વ્યવહાર માયા. સ્ત્રી પુત્ર મિત્ર આદિ સર્વ એ વ્યવહાર રૂપી માયા છે. આમ તેથી સૌ સહેજમાં ભેગા મળ્યા છે. યાત્રામાં કોઈ તીર્થમાં માનવોનો મેરો ભરાય તેના જેવો આ મેરો છે. મેરો પૂરો થતાં સૌ વિખરાઈ જાય છે, કોઈ કોઈની સાથે જતું નથી, સૌને એકલા જ જવું પડે છે. અરે જેને પોતારૂપ માન્યો અને આખું જીવન જેનું ખૂબ જતન કર્યું એ દેહ પણ સાથે આવતો નથી અને પછી તો પાછળ રહી ગયેલા દેહને પણ ઘરમાંથી બહાર કાઢવા સૌ ઉતાવળ કરે છે કે જલ્દી કાઢો નહીં તો વજન વધી જશે. ગતિવતી વાયો દેહા પાયે ભાર્યા બિભ્યતી તસ્મિન કાયે ભજ ગોવિંદમ મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીની રક્ષતી દુકૃજ કરણે. જે દેહ સાથે નિરંતર પ્રેમ કર્યો એ જ દેહ હવે પત્નીને પણ બિહામણો થઈ પડે છે. આ જગતના સર્વ સંબંધો જૂઠા છે. ખરાખરીના ટાણે કોઈ કશા કામમાં આવતા નથી. ધન દોલત જ્યાંના ત્યાં રહેશે. નારી આંગણીએથી વરસે, મશાણ સુંદી બાંધવ ભરશે, કાયા રાખ બનીને ઢરશે, વિયોગ સૌ વાલાના પડશે છૂટા જ્યારે પ્રાણ, જીવડા રામ જપો નિર્વાણ. છતાં માનવ સમજતો નથી, માનવને વિવેક નથી, આખું જીવન હું એમને મારું ની હાય હાયમાંથી ઊંચો આવતો નથી. આ મારી સ્ત્રી, આ મારો પુત્ર, આ મારી ધન સંપત્તિ, આ મારું ઘર, તે મારું. માનવનું જીવન આવી રીતે મારું મારું કરવામાં જ જાય છે. સંસ્કૃતમાં મારું ને મેં કહે છે. માનવનું જીવન ગેટાની જેમ મેં કરવામાં જ વીતે છે. કાંતા ઈમે, તનૈયા ઈમે, ગૃહા ઈમે, પશ્યવતી સ્વમે મેં, એવમ નરે મેવા મેષ સમાન રૂપ, મેં કૃત કાલ વૃકેણ નીતઃ. માનવનું આ મેં સાંભળીને કાર વરુ આવી પહોંચે છે, અને અંતે આ મેં કરતા ગેટાને તે ઉપાડી જાય છે, કોર્યો કરી જાય છે. છોકરો તો જન્મથી જ માને રડાવે છે, એ મોટો થયા પછી શું સુખ આપશે? માં બાપ પુત્ર પાછળ જીવન ગુમાવે છે. બાલ્ય અવસ્થામાં સુખ ન આપે તે મોટપણમાં શું સુખ આપશે? મા બાપનું જીવન દુઃખ ભોગવતા જ વીતે છે. છોકરા માટે જ એ ચિંતન કરે છે. પુત્રના માતા પિતાને ક્યાં શાંતિ છે? કન્યાઓ માતા પિતાને દુઃખ આપે છે. કન્યાઓ લાલચુડી હોય છે, એ સુખ આપે નહીં. જો કે સેવા કરે સંતાનો મા બાપને સુખ આપતા નથી. રામજી કહે છે, અંધકારમાં તો અત્યંત મીઠા લાગતા વિષયો પણ માનવીને ઝેર જેવા થઈ પડે છે. શરીર સુખ અને ધન લાલસાને કારણે જીવનમાં માનવ ધર્મની મર્યાદા પાડતો નથી. પાપ બહુ કરે છે, પણ અંતકારે આ સગરા પાપ એની છાતી પર ચડી બેસે છે, અને ત્યારે જીવ અત્યંત ગભરાય છે. તેને બહુ પસ્તાવો થાય છે, બહુ દુઃખ થાય છે. ત્યારે તે હૈયું બહુ બારે છે, તેને શાંતિ મળતી નથી. જીવનમાં પાપ કરતી વખતે માનવ પાછું વારીને જોતો નથી, કોઈનો ડર રાખતો નથી. ડર લાગે છે પાપની સજાનો. સમય આવે ત્યારે માનવ ધર્મનો ઈશ્વરનો ડર રાખતો નથી, અને તેથી તે દુઃખી થાય છે. ધર્મની પાપની કારની ભીતિ રાખશો તો પાપ થશે નહીં, અને તો અંત સમયે ગભરામણ થશે નહીં. આ જીવ મરે છે ત્યારે અત્યંત તરફડે છે. યમદૂતોની ગતિ પગથી આંખ સુધી હોય છે. પગથી આંખ સુધી જીવ હોય છે ત્યાં સુધી યમદૂતો ધક્કા મારે છે. જીવ બહુ વ્યાકુર થાય છે. ઈશ્વરના આધાર વિનાનો જીવ નિરાધાર છે. રામજી વિશ્વામિત્ર ઋષિને કહે છે, આ જીવ ઈશ્વરનો અંશ છે. અંશ અંશીથી વિખૂટો પડ્યો છે, તે સ્વરૂપ ભૂલીને જગતનો થયો છે, પણ જગત સાથેનો તેનો સંબંધ કલ્પિત છે, મિથ્યા છે. ઈશ્વર સાથેનો સંબંધ જ સત્ય છે. છતાં તે સંસારના સંબંધોમાં ફસાયો છે અને પરમાત્માને ભૂલ્યો છે. આ જગત અનિત્ય છે. આ જે કંઈ સ્થાવર જંગમ જગત દેખાય છે તે અસ્થિર છે, નિરંતર બદલાયા કરે છે. જળની જગ્યાએ સ્થળ થઈ જાય છે અને સ્થળની જગ્યાએ જળ થઈ જાય છે. જંગલમાં મંગલ થાય છે અને મંગલમાં જંગલ થઈ જાય છે. આ જગતની રચના ક્ષણિક, સ્થિતિવારી તો ક્ષણિક નાશવારી છે, તે ક્ષણે ક્ષણે આવજા કર્યા કરે છે, મોટી મોટી નગરીઓ પડીને પાધર થઈ જાય છે, મોટા મોટા માંધાતાઓ માટીમાં મળી જાય છે, માનવ પશુનો જન્મ પામે છે, પશુ માનવનો જન્મ પામે છે, દેવતાઓ અદેવપણું પામે છે, આપદઃ ક્ષણ માયાંતિ, ક્ષણ માયાંતિ સંપદઃ, ક્ષણમ જન્મ ક્ષણમ મૃત્યુ, મુને કિમ્યુ ન ક્ષણમ. હે મુનિ, ક્ષણ માત્રમાં સંપત્તિ મળે છે, ક્ષણ માત્રમાં વિપત્તિઓ આવે છે, ક્ષણ માત્રમાં જન્મ આવે છે, ક્ષણ માત્રમાં મરણ આવે છે, ત્યારે કયો પદાર્થ ક્ષણિક નથી? થોડા દિવસ બાલ્યાવસ્થા, થોડા દિવસ યુવાની, અને પછી થોડા દિવસ વૃદ્ધ અવસ્થા. આમ આ દેહમાં પણ એકરૂપપણું નથી, તો બહારની વસ્તુઓમાં એકરૂપપણું રહેવાનો શો ભરોસો? જેનો ફેરફાર નથી તેવો એક પણ પદાર્થ આ સંસારમાં જોવામાં આવતો નથી. સંસારનો પ્રત્યેક પદાર્થ પરિણામમાં વિનાશી હોવાથી પરિપૂર્ણ થઈ શકતો નથી. પરિપૂર્ણ તો એક પરમાત્મા છે. પરમાત્માને જે ઓળખે છે, પ્રભુની સાથે મનને જે તદાકાર બનાવે છે, તે જીવ પરમાત્મા રૂપ બની પરિપૂર્ણ થાય છે, અને ત્યારે જ જીવન સફળ થાય છે. જીવ જ્યાં સુધી અપૂર્ણ છે ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. અને તેથી રામજી કહે છે, સંસારમાંથી મારું મન ઉઠી ગયું છે, ક્ષણે ક્ષણે જે બદલાય તે સાચું સુખ આપી શકે નહીં. સંસાર ક્ષણિક તો એનું સુખ પણ ક્ષણિક. જે ભૂમિમાં પાણી નથી એ ભૂમિમાં રહેવું મુસાફરને ગમતું નથી. મારું પણ એવું જ થયું છે. સંસારમાં અતિ દુઃખ છે, થોડું સુખ છે, આ થોડું સુખ પણ ટકતું નથી. મારા ચિત્તમાં વિવેક જાગૃત થયો છે, મને વિષયો પ્રત્યે ઘૃણા થઈ છે, મને હવે ભોગની ઈચ્છા રહી નથી. સ્ત્રી સંપત્તિ રાજ્ય સુખ હરવું ફરવું ભોગ ભોગવવા આ કશું મને સુખ આપી શકે તેમ નથી. મારે મનની શાંતિ જોઈએ છે. મારો અહંકાર ગરાઈ ગયો છે. આ બાલ્યાવસ્થામાં જ શુદ્ધ બુદ્ધિથી ચિત્તનો ઉપાય કરવામાં નહીં આવે તો પછી તેના અવસર જ ક્યાંથી આવશે? યુવાનીમાં જેને વૈરાગ્ય આવે, યુવાનીમાં જે સંયમ કેળવીને ભક્તિ કરે, તેને વૃદ્ધાવસ્થામાં ભગવાનની પ્રાપ્તિ થાય છે. વૃદ્ધાવસ્થામાં શરીરમાં શક્તિ રહેતી નથી, એ અવસ્થામાં માનવ ભક્તિ કરી શકતો નથી. તપશ્ચર્યા યૌવનમાં થાય છે. દુર્બળ થયા પછી બ્રહ્મચર્ય પારવાનો કોઈ અર્થ નથી. વૃદ્ધાવસ્થામાં વૈરાગ્ય આવે એ સાચો વૈરાગ્ય નથી. વૈરાગ્યની પરીક્ષા યુવાનીમાં થાય છે. પાસે જે ન હોય તેનો ત્યાગ કરવાનો કશો અર્થ નથી. યુવાનીમાં સંપત્તિ હોય, શક્તિ હોય, સુખ હોય, ભોગો ભોગવવાની બધી જ અનુકૂળતા હોય, છતાં મન વિષયમાં ન જાય તો જ તે સાચો વૈરાગ્ય કહેવાય. વિષમ વિષય વૈષ્મ્યમ ન વિષમ વિષમુચ્યતે જન્માંત રત્ના વિષયા એક દેહે હહરમ વિષમઃ. રામજી કહે છે, જે કહેવાય છે તે વિષ નથી, પણ વિષયોની વિષમતા એ જ વિષ છે. કારણ કે વિષ તો એક જ અવતારમાં હાનિ પહોંચાડે છે, ત્યારે વિષયો તો અનેક જન્માંતરોમાં હાનિ પહોંચાડે છે, માનવના અનેક ભાવ બગાડે છે. વિષયોથી વહેરાવાનું હું સહન કરી શકું તેમ નથી. આ સંસારથી હું ત્રાસી ગયો છું, હું તેની સાથેનો સંબંધ તોડી નાખવા માંગુ છું, પણ અંતઃકરણની વૃત્તિઓ તેમાં વિક્ષેપ કરે છે, નિરંતર દુઃખ આપતો આ ભૂંડો સંસાર રસ વગરનો છે, છતાં અજ્ઞાનને લીધે તે મીઠો લાગે છે, હમણાં અર્ધો સંસાર મેં ત્યાજ્યો છે, અર્ધો પકડી રાખ્યો છે, હું મૂંઝાયો છું, મારામાં અવ્યવસ્થા આવી ગઈ છે, તેથી સંસારના તથા પરમાર્થના બંને સુખ ખોવાઈ ગયા છે, મારી બુદ્ધિ તત્વનો નિશ્ચય કરી શકતી નથી, જગતના પદાર્થો બુદ્ધિને બગાડે છે, જેના મન બુદ્ધિ શુદ્ધ થઈ જાય છે તેને વાસના ત્રાસ આપતી નથી, તેથી મેં રાજવૈભવ અને કુટુંબ આદિનો ત્યાગ કરવાનો વિચાર કર્યો છે, મારે શોકરહિત થવું છે, મારે પરમ આનંદ પ્રાપ્ત કરવો છે, આ પરમ આનંદ શામાં છે તે આપ મને કહો, ખરો આનંદ ક્યાં છે, જે આ જગતમાં આવે છે તેને વ્યવહાર તો કરવો જ પડે છે, વ્યવહારમાં વિષમતા પણ આવે જ છે, સંસારનો કોઈ પણ વ્યવહાર રાગ દ્વેષ કે સુખ દુઃખ વિનાનો નથી, સંસારનો વ્યવહાર કરવા છતાં દુઃખ પ્રાપ્ત ન થાય અને વ્યવહારમાં પણ અડચણ ન આવે એવો ઉપાય મને બતાવો, એવો કોઈ ઉપાય હજુ શોધ્યો ન હોય તો હું એ ઉપાય વિચારીશ, છતાં મને તે નહીં મળે તો પછી હું સગરો વ્યવહાર છોડી દઈશ, સગરું ત્યજી દઈશ. શ્રી રામચંદ્રજીના આવા જ્ઞાનપૂર્ણ વચનો સાંભળીને ત્યાં બેઠેલા સૌ વિસ્મય પામી ગયા. વશિષ્ઠજી વિશ્વામિત્રજી જેવા બ્રહ્મજ્ઞાનીઓને પણ આશ્ચર્ય થયું કે આવડો અમસ્તો આ કિશોર કેવું બોલે છે, કેવું જ્ઞાન ધરાવે છે, બૃહસ્પતિ પણ જેવું બોલી ન શકે તેવું અપૂર્વ વચન આ કુમાર બોલે છે, સાંભળનારમાં વૈરાગ્ય જાગૃત કરે એવા વચનો છે. વિશ્વામિત્રજી વશિષ્ઠજી સૌને અત્યંત આનંદ થયો. વેદાંતમાં સાધન ચતુષ્ટયનો બહુ મહિમા છે, વિવેક વૈરાગ્ય શળ સંપત્તિ અને મુક્ષતા આ ચારેયને સાધન ચતુષ્ટય કયા છે. સારા સારને નિત્ય નિત્ય વસ્તુને પારખવાની બુદ્ધિને વિવેક કહે છે. સંસારના વિષયોમાં અનાશક્તિ એને વૈરાગ્ય કહે છે. સમ દમ ઉપરતિ તિતિક્ષા શ્રદ્ધા અને સમાધાન આ ક્ષણ સંપત્તિ કહેવાય છે. મોક્ષ માટેની તીવ્ર આતુરતાને મુક્ષતા કહે છે. જેને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે તેણે આ સાધનોમાં પ્રથમ સ્થિર થવું જરૂરી છે. રામજીમાં આ સર્વ સાધન સ્પષ્ટ રૂપે જોઈ શકાતા હતા. વિશ્વામિત્રજીએ ખાતરી થઈ છે કે રામજીને વૈરાગ્ય જાગ્યો છે, જ્ઞાન થયું છે, હવે એમને સદગુરુની જરૂર છે. સદગુરુની કૃપાથી જ્ઞાન કાયમ થાય છે. રામજી બધું જાણે છે, પણ સદગુરુ દ્વારા જાણે તો એમને શાંતિ થાય. રામજીના જ્ઞાનને ગુરુકૃપાનું બળ મળી જાય તો એ આનંદમાં સ્થિર થઈ જાય. વિશ્વામિત્રે સ્મિત હાસ્ય કર્યું અને રામજીને કહ્યું, હે રામ, તમે બધું જાણો છો, હવે વિશેષ કંઈ જાણવાનું તમારે રહ્યું નથી, તમારી બુદ્ધિ નિર્મળ અને સ્વચ્છ છે, માત્ર એને જરા લૂછવાની જરૂર છે, એને થોડી સ્થિર કરવાની જરૂર છે. વેદવ્યાસના પુત્ર સુખદેવજીને પણ તમારા જેવું જ થયું હતું. પછી તો વિશ્વામિત્ર ઋષિએ રામજીને સુખદેવજીની કથા સંભળાવી. સુખદેવજી વેદવ્યાસના પુત્ર હતા, તે મનમાં આ જગતની સ્થિતિનો ખૂબ વિચાર કરવા લાગ્યા. વિચાર કરતા સુખદેવજીમાં વિવેક જાગૃત થયો. વિવેકથી બહુ વિચાર કરતા લાંબા કાળે તેમને સત્ય પ્રાપ્ત થયું. સુખદેવજીને સંસાર મિથ્યા જણાયો. સંસાર પ્રત્યે તેમનામાં વૈરાગ્ય જાગ્યો. જેમ કે પરમ સત્ય પ્રાપ્ત થવાથી તમારામાં પણ આજે વૈરાગ્ય જાગ્યો છે. આ પરમ સત્ય તમે જેમ આપમેળે પ્રાપ્ત કર્યું છે તેમ તેમણે પણ આપમેળે જ પ્રાપ્ત કર્યું. પણ તેમાં જેમ તમને વિશ્વાસ આવતો નથી તેમ સુખદેવજીને પણ વિશ્વાસ ન આવ્યો. તેથી તેમની બુદ્ધિ સ્થિર થતી ન હતી. ત્યારે એકાંતમાં ધ્યાન કરતા તેમના પિતા વેદવ્યાસને સુખદેવજીએ પૂછ્યું કે હે મુનિ, આ સંસારરૂપી પ્રપંચ કેવી રીતે ઉત્પન્ન થયો છે? કોણે તેને ઉત્પન્ન કર્યો છે? ક્યારે તે શાંત થાય છે? સંસાર આડંબર મિદમ કથમ વ્યુતિ કથમ મુને કથમ ચ પ્રસમમ યાતિ કિય કશ્ય કદેતિ વા. વેદવ્યાસજીએ સુખદેવજીને યથાર્થ ઉપદેશ કર્યો ત્યારે સુખદેવજીએ મનથી વિચાર કર્યો કે આ તો હું પહેલેથી જ જાણું છું. પિતાજી પુત્રમાં ફસાયા છે, માયામાં ફસાયા છે, તેથી એમ લાગે છે કે તેમનું જ્ઞાન પરિપૂર્ણ થયું નથી અને તેથી જ હું જે કંઈ જાણું છું તે વિશેષ કશું તે કહી શક્યા નહીં. સુખદેવજીને પિતાના વચનથી સંતોષ થયો નહીં. ઘરનો છોકરો ડાક્ટર થયો હોય ને તેઓ ને તો ઘરનાને એનામાં જલ્દી વિશ્વાસ બેસતો નથી. બહારનો ડાક્ટર દવા કરે ત્યારે સંતોષ થાય છે. રક્તનો સંબંધ જ એવો છે. રક્તના સંબંધને કારણે સુખદેવજીને વેદવ્યાસજીના વચનો સત્ય પ્રતીત થયા નહીં. સુખદેવજીએ 16 વર્ષની અવસ્થામાં ઘર છોડ્યું. આખું જગત એ મારું ઘર છે એવી ભાવના દઢ થઈ છે. સુખદેવજી સર્વ અંતર્યામી નારાયણમાં લીન થયા છે. સુખદેવજી ઘર છોડીને જાય છે ત્યારે વ્યાસજી વ્યાકુર થયા છે. હે પુત્ર, હે પુત્ર, બૂમો મારતા સુખદેવજીની પાછળ દોડે છે. રસ્તે ગંગાજીમાં સુંદર દેવકન્યાઓ સ્નાન કરતી હોય છે પણ સુખદેવજીની દ્રષ્ટિ તો નારાયણના જ દર્શન કરે છે. જ્ઞાનની છેલ્લી કક્ષામાં પહોંચ્યા પછી જગત રહેતું જ નથી, પરમાત્મા જ રહે છે. કેટલાક આંખ બંધ કરીને બેસે ત્યારે એમને જ્યોત દેખાય છે, તે ઠીક છે. આંખ બંધ કર્યા પછી કેટલાકનું મન શાંત રહે છે પણ આંખ ઉઘાડી કે મન ચંચળ થઈ જાય છે. મન કૂતરાની પૂંછડી જેવું છે. ભૂંગળીમાં રાખો ત્યાં સુધી તે સીધી રહે છે. ભૂંગળીમાંથી બહાર કાઢો કે પાછી વાંકી થઈ જાય છે. આંખ બંધ કરે ત્યારે પ્રકાશ દેખાય અને આંખ ઉગડ્યા પછી જગત દેખાય એનું જ્ઞાન કાચું છે. કમરો થયા પછી બધું જ પીરું દેખાય છે. એક રોગમાં આવી તાકાત છે. તેમ જે બ્રહ્મનિષ્ઠ થયો છે તેને ઉગાડી આંખે સર્વત્ર પરમાત્મા દેખાય છે. ગંગાજીમાં સ્નાન કરતી દેવકન્યાઓ નગ્ન સુખદેવજીને જુએ છે. એમનું દર્શન કરતા દેવકન્યાઓમાં વૈરાગ્ય જાગે છે. આ સંત કેવા નિર્મળ છે, કેવા આનંદમાં મસ્ત છે. દેવકન્યાઓને વિલાસી જીવન પ્રત્યે ઘૃણા આવી. એમની બુદ્ધિમાં જ્ઞાનનું સ્ફુરણ થયું. सुखदेव महाराज ने ब्रह्मा दृष्टि स्थिर हती। सुखदेव जी ने जोता आ अप्सराओनु मन शांत थयो, परंतु पाछर आवता व्यास जी ने जोता एमने संकोच थयो। व्यास जी ए संकोच नु कारण पूछियो, त्यारे देवकन्याए कहूं, अमारा शरीर ने जोवानी सूक्ष्म वासना तमारा मा छे, एवं तमारी आँख परथी सिद्ध थाय छे। स्त्री भूमि भदा न तु श्रुतस्य विविक्तक दृष्टे, जेने याद आवे छे के हूँ पुरुष छू, हूँ स्त्री छू, एनी बुद्धि में काम बैठो छे। दृष्टवानु यांत मृषिमात्म जमप्ये नग्नम देव्यो हिया परित धुरुन सुतस्य चित्रम तदीक्ष्य पृच्छति मुन्नौ जगद्दुष्ट वास्ति। स्त्री पुभिम्दा न तु सुतस्य विविक्त दृष्टे। देवकन्याओ कहे छे के तमारो दीकरो तमारा करता श्रेष्ठ छे, तमे तपस्वी छो, जितेन्द्रिय छो, छता तमारा मन में सूक्ष्म काम छे। सुखदेवजीनी दृष्टि दिव्य छे, तेमनु दर्शन करता अमारु मन शुद्ध थयु, पण तमने जोता अमने संकोच थाय छे, तेथी तमारा मन में काम छे। आथी सुखदेवजी में थोड़ू अभिमान जाग्यु छे, हूँ श्रेष्ठ छू, पिताजी थी पण श्रेष्ठ छू। तेमणे व्यासजी ने कहूं, कौन पिता अने कौन पुत्र? पिता पुत्र थाय छे, पुत्र पिता थाय छे। मारी पाछर न पड़ो, परमात्मा पाछर पड़ो। व्यासजी समझी गया के सुखदेवजी में ज्ञान छे, पण सूक्ष्म अभिमान छे, अभिमान एनु पतन करशे, एने सद्गुरुनी बहु जरूर छे। सद्गुरुनी कृपाथी ज ज्ञान कायम थाय छे। तेमणे सुखदेवजीने कहूं, बेटा तू कोईने गुरु कर। सुखदेवजीए पूछ्यू, हूँ कोने गुरु करूँ? व्यासजीए कहूं, जनक राजाने तू गुरु कर। एमने जनक विदेहीनी पदवी छे, देहमा छे, छता देहातीत रहे छे, देहथी आत्माने जुदो पाड़े छे। नारियेरमां काचली छे, तेमां कोपरू छे, काचली कठण छे, कोपरू मृदु छे, काचली नीरस छे, कोपरू सरस छे। ज्यां सुधी पाणी होय त्यां सुधी काचली कोपराने छोड़ती नथी, वर्गीज रहे छे। कोपरा पाक त्यारे थाय छे ज्यारे काचली कोपराथी छूटी पड़े छे। आ शरीर एक काचली जेवु छे, आत्मा कोपरा जेवो छे। संसारनु सुख जीवने मीठू लागे छे, त्यां सुधी ते शरीरने आत्माथी अलग पाड़ी सकतो नथी। संसार रस सुकाय के देहथी आत्मा जुदो पड़े छे। वेदव्यासे सुखदेवजी ने सत्य जाणवा माटे जनक राजा पासे मोकल्या। सुखदेवजी मिथिला नगरी में गया अने जनक राजा ना महलना द्वारे जईने उभा, अंदर संदेशो मोकल्यो। सिपाहीए अंदर जईने खबर आपी, दरवाजे महात्मा आव्या छे, नग्न दिगंबर छे, आपने मलवा मांगे छे। जनक राजाए सुखदेवजी ने परीक्षा आरंभी। 7 दिवस सुधी सुखदेवजी ने द्वारे ज उभा राख्या। सुखदेवजीए सदशिष्यनी लायकात देखाड़ी, 7 दिवस एम ने एम द्वार आगर उभा रहा। आनंद सुख दुःखथी पर होय छे। जनक राजा ने खातरी थई के सुखदेवजी साचा जिज्ञासु हता, छता तेमणे सुखदेवजीनी वधारे परीक्षा करी। 8मा दिवसे જનક રાજાની આજ્ઞાથી રાજાના સેવકો સુખદેવજીને વેશ્યાઓ પાસે લઈ ગયા. વેશ્યાઓ મિષ્ટાન, સંગીત, નાચગાન, હાવભાવ તથા અનેક પ્રકારના ભોગ પદાર્થોથી સુખદેવજીને લલચાવવા માટે સાત સાત દિવસ સુધી અથાગ પ્રયત્નો કર્યા, પણ સુખદેવજી સંપૂર્ણપણે નિર્વિકાર રહ્યા, શાંત રહ્યા. સુખદેવજી જનક રાજાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. તે જીતેન્દ્રિય હતા, વિતરાગ હતા, એમનામાં સાચો વૈરાગ્ય જાગ્રત થયો હતો. રાજા બહુ પ્રસન્ન થયા. જનક રાજાને ખાતરી થઈ કે સુખદેવજી જ્ઞાની છે, બધું જાણે છે, પૂર્ણ અધિકારી છે. સુખદેવજીને બોલાવીને જનક રાજાએ એમની પૂજા કરી. સુખદેવજીએ કહ્યું, શિષ્ય થઈને આવ્યો છું, મારી પૂજા ન હોય. જનક રાજાએ કહ્યું, ભલે શિષ્ય થઈને આવ્યા, પણ પૂજા ત્યાગીની થાય છે. હવે બોલો, તમારી શું ઈચ્છા છે? ત્યારે સુખદેવજીએ પ્રશ્ન કર્યો કે હે શ્રેષ્ઠમ, સંસારનો આરંભ ક્યારે થયો, અંત ક્યારે આવે છે? આ વિષમ